શ્રી મદરાજચંદ્ર ગ્રંથમાંથી હાથનોંધ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 436.
સર્વ જીવ સુખ ને ઈચ્છે છે, સિદ્ધાંત નિરૂપણ છે. કેટલા વચનો છે બધામાં એક એક સિદ્ધાંત લીધો છે. સર્વ જીવ સુખ ને ઈચ્છે છે. સુખ સ્વભાવ એ જીવનો સ્વભાવ હોવાથી સ્વાભાવિકપણે જીવ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. સ્વાભાવિકપણે કોઈ જીવ કિંચિત માત્ર દુઃખને પ્રિય કરતો નથી, અથવા સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. સુખની ઈચ્છા છે, દુઃખની અનિચ્છા છે. દુઃખ જોઈતું નથી, નિષેધ છે, છતાં દુઃખ છે. બધા જીવોને સંસારમાં દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઈચ્છે છે. કોઈ જીવ ગમે તે પ્રવૃત્તિ કરતો હોય તો પણ એ તમામ પ્રવૃત્તિ પાછળ એક જ સૂત્ર છે કે દુઃખ નથી જોઈતો. ચાલતી અવસ્થામાં જે નથી જોઈતું એનું કારણ દુઃખ છે. એમ નથી કરવું, બીજું કંઈક કરવું છે તો એની પાછળ સુખ છે. સુખને કારણે કરવું છે. પરંતુ વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મળતું નથી. વાસ્તવિક તેનું એટલે દુઃખનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મળતું નથી. વાસ્તવિક કહો કે તાત્વિક કહો, ઈચ્છિત પદાર્થમાં સુખનો અનુભવ તત્વદ્રષ્ટિએ તે દુઃખ છે, કેમ કે એમાં આકુલતા છે. વાસ્તવિકતા એમાં આકુલતા છે. પણ આકુલતાનું સ્વરૂપ નહીં સમજાવાથી જીવ એક આકુલતા છોડીને બીજી આકુલતામાં જવાનો પ્રયત્ન કરે છે. શું પ્રયત્ન કરે છે? એક આકુલતાનો ત્યાગ કરે છે, બીજી આકુલતાને ગ્રહણ કરે છે. કેમ કે એને દુઃખનું સ્વરૂપ નથી સમજાયું. જ્યાં દુઃખ લાગ્યું તો બીજે ક્યાંક સુખની કલ્પના કરીને એ બાજુ જાય છે. ત્યાં પણ આકુલતા છે ને ત્યાં પણ દુઃખ જ છે. એટલે વાસ્તવિક દુઃખનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મળતું નથી. અથવા જીવ દુઃખને જ સાધતો જાય છે, દુઃખને જ સેવતો જાય છે. સુખની કલ્પના દુઃખને જ સેવે છે. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. થોડો અભાવ નહીં, અમુક પ્રકારનો અભાવ નહીં, પણ અત્યંત અભાવ, સર્વથા અભાવ, એનું નામ મોક્ષ કહીએ છીએ. નાસ્તિક લીધું, દુઃખથી મુક્ત થવું તે મોક્ષ. એટલે છૂટવું, મુકાવવું, દુઃખથી મુકાવવું તે મોક્ષ. સર્વથા દુઃખથી મુકાવવું તેનું નામ મોક્ષ. મોક્ષ આમ તો નાસ્તિવાચક શબ્દ પોતે જ નાસ્તિવાચક છે. જેનાથી મુકાવવું, જેનો અભાવ કરવો, એનું નામ મોક્ષ. એવી રીતે મોક્ષની વ્યાખ્યા જેવી છે. અત્યંત વિતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. આ અન્ય દર્શનમાં આ વિષય નથી. ત્યાં તો મોક્ષ કોઈ પદ માને છે અને પોતાની સાધનાનો જે કોઈ પ્રકાર પોતે સ્વીકાર્યો છે એ ઉપાય છે, કોઈ એક કાલ્પનિક પદને મોક્ષની પ્રાપ્તિ માને છે. એક જૈન દર્શન એવું છે કે જ્યાં સર્વથા વિતરાગતા છે ત્યાં જ મોક્ષ છે, સર્વથા વિતરાગતા વિના મોક્ષ હોય નહીં. અથવા જૈન દર્શન સિવાય કોઈને કોઈ કર્મના ફળમાં મોક્ષ માન્યો છે, જ્યારે જૈન દર્શનમાં સર્વ પ્રકારના કર્મના ક્ષયને મોક્ષ માન્યો છે. રાજમલજીએ એવી વ્યાખ્યા કરી છે, સર્વ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ એવી વ્યાખ્યા કરી છે. આ વિતરાગતાનો સદભાવ કહો, પૂર્ણ વિતરાગતાનો સદભાવ કહો કે સર્વ કર્મનું ક્ષય કહો, બંને અવિનાભાવી છે. એટલે અહીંથી કહેવાય છે અથવા અહીંથી કહેવાય છે. અત્યંત વિતરાગ પરિપૂર્ણ વિતરાગ થયા વિના અત્યંતિક એટલે પરિપૂર્ણ મોક્ષ હોય નહીં. સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં. જો જો સંપૂર્ણ વિતરાગતાથી મોક્ષ છે તો એ વિતરાગતાનું કારણ સમ્યક જ્ઞાન છે. જ્ઞાન સમ્યક થયા વિના કોઈ પણ રીતે વિતરાગતાની ઉત્પત્તિ થાય નહીં. એમ ન લીધો કે બધા ભોગો ભોગના બધા પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો મોક્ષ થાય એમ ન લીધું છે, કે બાહ્ય પદાર્થો બાહ્ય વિષયોનો ત્યાગ કરવાથી મોક્ષ થાય એમ નથી લીધો. સમ્યક જ્ઞાન થાય તો વિતરાગતા થાય, વિતરાગતા થાય અને મોક્ષ થાય. એટલે વિતરાગતાનું કારણ પણ બાહ્ય પદાર્થોનો ત્યાગ ન લીધો, નહીતર તો શું છે કે એ રાગનો હેતુ છે, બાહ્ય પદાર્થ છે. વિતરાગતાથી વિરુદ્ધ રાગ અને રાગનો આશ્રય, રાગનો હેતુ પરપદાર્થ છે, અને સ્થૂળ બુદ્ધિથી પરપદાર્થનો ત્યાગ પણ કરવામાં આવે છે. પણ એટલી બાહ્ય દ્રષ્ટિ હોવાથી અંતરદૃષ્ટિના વિષયભૂત જે રાગ છે ત્યાં એ રહ્યો કે ગયો એ નથી જોતા, પદાર્થના ત્યાગમાં સંતોષ માને છે. આટલું છોડ્યું, આટલું છોડ્યું, આટલું છોડ્યું, બધું છોડ્યું, સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા લીધી, પણ રાગ છૂટ્યો કે ન છૂટ્યો એ જોતા નથી. પદાર્થ નથી તો રાગ કેમ રહી ગયો? પદાર્થનો આશ્રય ગયો, જે રાગનો આશ્રય ગયો અને રાગ રહી ગયો કે નહીં? જરૂર નથી રાગને, પદાર્થ હોવો જ જોઈએ એવી જરૂર નથી. પદાર્થ ગમે ત્યાં હોય રાગ થશે એનો. અને સામાન્ય રીતે તો જે વિદ્યમાન પદાર્થ ન હોય એનો જ અભિલાષા થાય છે અને એનો જ રાગ થાય છે મુખ્યપણે, તો અને એ રીતે જ લંબાય છે રાગ મેળવવા માટે. હોય એનો રાગ થાય અને ન હોય તો પ્રાપ્તિનો રાગ થાય, બે રીતે રાગ થાય છે. માટે માત્ર ત્યાગથી વિતરાગતા થાય એ પ્રશ્ન નથી, કેમ કે એમાં દોષ આવે છે. જ્યારે અહીંયા સમ્યક જ્ઞાન થાય ત્યારે વિતરાગતા થાય, થાય ને થાય છે, એ અનિવાર્ય છે અથવા એ નિયમબદ્ધ છે, સિદ્ધાંતિક વાત છે. સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં અને સમ્યક દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે, એટલે સમ્યક થતું નથી. એવું ક્યાં લાવે વાતને, ક્યાં લઈ આવ્યા છે? સમ્યક દર્શન સુધી લઈ લીધી વાત, ક્રમથી. મોક્ષ જોઈએ છે, સુખ જોઈએ છે, મોક્ષ વિના સુખ નથી. તો કે મોક્ષ કે વિતરાગતા વિના નથી, વિતરાગતા તો સમ્યક જ્ઞાન વિના નથી, સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન વિના નથી. દ્રષ્ટિ એવી થાય કે જે દ્રષ્ટિ, જે સ્વરૂપની દ્રષ્ટિ થતા વિધિ નિષેધ જ વિલય પામી જાય, પછી ત્યાં મોક્ષનો રાગ પણ નહીં અને સુખનો પણ રાગ નહીં, બંનેની ઈચ્છા ચાલી જાય છે, મોક્ષની ઈચ્છા ચાલી જાય છે. આ એક અસાધારણ વાત છે કે જે દ્રષ્ટિ સમ્યક થતા સમ્યક દર્શનના વિષયભૂત આત્મા પોતે એવો પરિપૂર્ણ અને કૃતકૃત્ય છે કે એ દ્રષ્ટિ થતા એ દ્રષ્ટિવાનને એમ લાગે છે કે મારે કાંઈ કરવાનું હવે રહેતું નથી. પણ મોક્ષ તો મેળવવાનો ખરો કે નહીં એ કઈ વાત નથી. એટલે સુગાનીજીએ કહ્યું કે દ્રષ્ટિ નહીં કરના હૈ, જ્ઞાન નહીં કરના હૈ, પુરુષાર્થ નહીં કરના હૈ, અને મોક્ષ નિગોદમાં મને કઈ ફેર દેખાતો નથી. બંને પર્યાય છે, મારાથી બાહ્ય છે અને લાભ નુકસાનનું કારણ, એનાથી મને લાભ નુકસાનનું કોઈ કારણ નથી. આવી દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિવાળાને જ્ઞાન સમ્યક છે, એનો વિવેક સાચો છે. એ દ્રષ્ટિ વિનાનો વિવેક છે એ ખોટો વિવેક છે. અને એ દ્રષ્ટિને એ જ્ઞાન છે ત્યાં વિતરાગતા છે, જ્યાં વિતરાગતા છે ત્યાં મોક્ષ થશે. આવી વાત છે. સમ્યક દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. એટલે જ્ઞાની ઉપદેશ સાંભળે કે ઉપદેશ આપે, જ્ઞાની ઉપદેશ સાંભળે પણ છે, પોતાથી વિશિષ્ટ જ્ઞાની હોય તીર્થન કરાવીમાં પોતે પણ ઉપદેશ આપે છે. અને કર્તવ્ય અકર્તવ્યની વાત શ્રવણમાં કે પોતાના કથનમાં આવે તો પણ એમને સમ્યક દર્શનનો વિષયભૂત છે એ મુખ્ય છે. કરવું ન કરવું એ ગૌણ છે અને સમ્યક દર્શનનો વિષય મુખ્ય છે. એની મુખ્યતા રાખીને બધી વાત છે. નવે તત્વ એને આશ્રિત સમ્યક કયા છે. બીજી રીતે કહીએ તો નવે તત્વોનું જ્ઞાન એ સમ્યક દર્શનને ના વિષયભૂત તત્વને આશ્રિત, હું આવો પરિપૂર્ણ કૃતકૃત્ય છું એ મુખ્યતા વશ બધી વાત સાચી છે. એને ગૌણ કરીને કે એને છોડીને એકેય વાત સાચી નથી. ગૌણ કરે કે દ્રષ્ટિ મિથ્યા થઈ, જ્ઞાન મિથ્યા થયું, દ્રષ્ટિ પણ મિથ્યા થઈ, એવી વાત છે. પ્રમાણની મુખ્યતા કરે એનો બીજો અર્થ છે કે વ્યવહાર નહીં આ વિષયની મુખ્યતા કરે છે. પ્રમાણ નિશ્ચયમાં નથી આવતું, પ્રમાણ વ્યવહારમાં જાય છે. આ તો બુદ્ધે ફોડ પાડીને વાત કરેલી છે. પ્રમાણ વ્યવહારમાં જાય છે, તો પ્રમાણમાં નિશ્ચયનો વિષય મુખ્ય હોય, વ્યવહાર ગૌણ હોય, એવું યુગપત પરિણમન હોય ત્યારે એને પ્રમાણ કહેવાય. છતાં એ આખા પ્રમાણનો વિષય વ્યવહારમાં જાય છે, કેમ કે અંદર વ્યવહારની વિષય આવ્યો શું કરવા. દ્રષ્ટિમાં તો એકલા નિશ્ચયની ના વિષયભૂત પદાર્થ છે, બીજાનો અંદર જરા પણ લગવાડ ન જોઈએ. પ્રમાણમાં એનો લગવાડ છે, એને આખાને વ્યવહારમાં નાખી દીધું, આખું પ્રમાણ જ વ્યવહારમાં નાખી દીધું છે. એવી દ્રષ્ટિ છે એ તીખી ચીજ છે, કોઈને સ્વીકારતી નથી. પ્રમાણ ભલે સ્વીકારે, દ્રષ્ટિ નથી સ્વીકારતી. અને દ્રષ્ટિ થયા વિના જ્ઞાન પ્રમાણ થતું નથી. પ્રમાણનું જાણપણું તે પ્રમાણ નથી, પ્રમાણના વિષયનું જાણપણું તે પ્રમાણ નથી. દ્રષ્ટિ થયા પછી જ જ્ઞાન પ્રમાણ છે, દ્રષ્ટિના વિષયનું યથાર્થ જ્ઞાન થાય. એટલે કે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં રહે ત્યારે વિધિ નિષેધનું જ્ઞાન યથાર્થ થાય, નહીંતર વિધિ નિષેધનું જ્ઞાન રાગ દ્વેષાત્મક હોય. જેની વિધિ છે એનો રાગ ને જેનો નિષેધ છે એનો દ્વેષ. પણ જેને દ્રષ્ટિ સમ્યક છે એને એવો રાગ દ્વેષ થાય તે માત્ર ચારિત્રમાં જાય છે, પૂરો દર્શનમાં સહિત થઈ જાય છે. તો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં ન હોય તો દર્શનમોહનો ઉદય હોવાથી જે વિધિ છે એનો રાગ અનંતાનું મંદિર સહિત થશે, જેનો નિષેધ છે તેનો દ્વેષ અનંતાનું મંદિરનો થશે. હા, એને વિધિ નિષેધ વર્તે છે એટલે એના જ્ઞાનને ત્યાં મુખ્યપણે સમ્યક નથી કહેતા. એ જ્ઞાનને ત્યાં સમ્યક જ્ઞાન નથી કહેતા. જ્ઞાન મિથ્યા, દર્શન મિથ્યા, બધું ત્યાં મિથ્યા છે. તો શું છે કે સમ્યક સન્મુખ પણ મિથ્યા દ્રષ્ટિ છે. એ મિથ્યા દ્રષ્ટિનો એક જુદો વર્ગ પાડ્યો. જેમ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, એમ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એક જુદો વર્ગ પાડ્યો એટલી વાત છે. પણ છે મિથ્યા દ્રષ્ટિ, એ તો છે. આપણે નથી કહેતા ભાઈ કે અમે નક્કી કર્યું છે કે ભાઈ આ પ્રમાણે ગોળ ખાધો છે પણ હજી શ્રીફળ વિધિ નથી કરી, એટલે સમાજમાં જાહેર નથી કે ભાઈ આ લોકોને સંબંધ છે, આ સંબંધ કરવાનો છે. સગ પણ કરે જાહેરપણે તો કદી લગ્ન નથી કર્યા. તો સમાજ જાણે છે કે ભાઈ આ લોકોને લગ્ન કરવાના છે પણ નથી કર્યા, તે નથી કર્યા, ને કર્યા તે કર્યા. કાયદો મેરેજ એક્ટ તો લગ્ન કર્યા પછી લાગુ પડે, સપન સુધી લાગુ ન પડે. ફેરી ફેર છે, જે ફેર છે એ ફેર છે. આપણે માલ લેવા વેચવાની વાતો ગમે એટલી થાય પણ જ્યાં સુધી સોદો કન્ફર્મ ન કરે ત્યાં સુધી વાતો એ બધી વાતો છે. ખબર પડે કે ભાઈ એને 100% એનું લેવાનું મન છે, વેચનારનું લેનાર જાણે કે આને 100% વેચવાનું મન છે. બે એકબીજાના મનને પારખે પણ કન્ફર્મ કર્યા વગર કોઈને બંધન નથી, ફરી જાય છે કે નહીં. જેટલું કાર્ય થાય એટલું જ નોંધવું જોઈએ, ન થાય એટલું ન. જે જેટલી સ્થિતિ હોય એટલી સ્થિતિ સમજવી જોઈએ. ત્યાં પર્યાયનું એકત્વ થાય છે, પર્યાયનું એકત્વ ઊભું છે અને પર્યાયનું એકત્વ છે. જ્યાં પર્યાયનું એકત્વ છે એટલે પર્યાયમાં ઉત્પન્ન જે વિકલ્પ એની સાથે પણ એકત્વ છે, અને વિકલ્પનું જ્યાં એકત્વ છે, રાગનું જ્યાં એકત્વ છે, ત્યાં મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે અને મિથ્યા ચારિત્ર છે, ત્રણેય છે. જ્યાં એકત્વ તૂટ્યું સાક્ષાત અનુભવમાં ત્યાં મિથ્યાત્વ ગયું, અજ્ઞાન ગયું અને અસંયમ પણ ગયો, પરમાત્મ સંયમ પ્રગટ થઈ ગયો ત્યાં સ્વરૂપાચરણ. ફેરી તો ફેર જ છે, તો સમય લાગે છે. કોઈને કલાકો જાય છે, કોઈને દિવસો ને મહિનાઓ બી આ જાય છે. પુરુષાર્થ જેટલો પુરુષાર્થ એટલું જ કાર્ય છે. કાર્યની સિદ્ધિ પુરુષાર્થ ને અનુસરીને જ એને જ આધારિત છે, તો સિદ્ધિમાં છે. ના, પરોક્ષ છે, વિચાર જ્ઞાનમાં છે ને. વેદન પ્રત્યક્ષ કહેવાય, વેદન છે એ જ પ્રત્યક્ષ છે. અહીંયા વેદન નથી આવ્યું, પોતાનું સ્વરૂપનું વેદન નથી આવ્યું. પરોક્ષ છે, ભાવભાષણ પરોક્ષ છે, વિચાર દશામાં નિર્ણય થયેલો છે, નિર્ણય તો પરોક્ષ છે. અનુભવ પ્રત્યક્ષ છે, અનુભવ નથી આવ્યો. અનુભવ કહો, વેદન કહો, એ પ્રત્યક્ષ છે. ભાવભાષણમાં વેદન નથી, અનુભવ નથી, વેદન નથી, નિર્ણય છે. ફેર છે એ તો ફેર જ છે. ત્યાર પછી તો પુરુષાર્થ શરૂ થાય છે અને પુરુષાર્થ વૃદ્ધિગત થાય છે અને પર્યાપ્ત માત્રામાં થતા અનુભવ આવે છે. તો એ પર્યાપ્ત માત્રામાં વિકલ્પ ઉત્પન્ન થતો, વિકલ્પની શૃંખલા તોડે છે. જે વિકલ્પ અનાદિનો ચાલતો 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 બંધ રહ્યો જ નહોતો ને એકવાર તોડી નાખે છે, અભાવ કરે છે. પેલા વિપરીતતા મટવી જોઈએ, યથાર્થ ભાવ ભાષણ થવું જોઈએ. વેદ વિજ્ઞાન પણ ત્યારથી જ ખરેખર શરૂ થાય છે, સહજ વેદ વિજ્ઞાન તો ત્યારથી જ શરૂ થાય છે, અને એ વેદ વિજ્ઞાનના ફળ સ્વરૂપે શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે. શુદ્ધોપયોગ ઉત્પન્ન થયો ત્યારે સમ્યક દર્શન, ત્યારે સમ્યક જ્ઞાન, અને ત્યારે સમ્યક ચારિત્ર. ત્યાં સુધી એને સમ્યક એવું નામ મળતું નથી. દિશા ફેર થઈ છતાં અનુભવ બાકી છે. પુરુષાર્થને દિશા બદલાણી, જ્ઞાનને દિશા બદલાણી, વાત સાચી, પણ મિથ્યા બી હોય છે. દ્રષ્ટિ મિથ્યા છે, એનું શું, ભલે એની શક્તિ હણી હણાઈ ગઈ છે પણ છે તો ખરી ને. એટલા માટે તો એ લીધું છે કે મિથ્યાત્મની પ્રકૃતિનો અનુદય નથી થતો ત્યાં. જ્યાં સુધી મિથ્યા દર્શન અથવા મિથ્યા દ્રષ્ટિપણું છે ત્યાં સુધી મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય જ રહે છે, અનુદય નથી થતો. જ્યારે ઉપશમ થાય છે ત્યારે ઉદય નથી, એનું નામ ઉદય નથી, એનું નામ ઉપશમ છે. અનુદય ભાવ છે, સમ્યક દર્શન તે અનુદય પરિણામ છે, ઉદય પરિણામ નથી, ઉદય ભાવ નથી. ત્યાં સુધી ઉદય ભાવમાં ઉભો છે. પંચાધ્યાયમાં સરસ કુશેલી ઉદય અનુદય ઉપર ઘણી ચર્ચા કરે છે બીજા ભાગમાં. તો હજી તો પાંચ અધ્યાય ક્યાં પૂરા કર્યા છે, કેટલો કેટલું ભર્યું છે, બે અધ્યાય છે, કેટલું ભર્યું છે લખનાર પાસે. સંસ્કૃત બહુ અઘરો નથી, એટલું સારું છે, સંસ્કૃત સમજાય એવું છે, સાદી ભાષા છે. સમ્યક દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી એટલે સમજમાં આવવી, સમજાવી એટલે સમજમાં આવવી, તેને સમ્યક જ્ઞાન કહીએ છીએ. પોતાની જે વસ્તુ મૂળ સ્વરૂપે મૂળ સ્વભાવે જે સ્થિતિ છે તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ પોતાને સમજાય જ્ઞાનમાં આવે, તેને સમય જ્ઞાન કહીએ છીએ. શું છે કે વસ્તુનું ત્યાં સ્વસંવેદન છે, અને સ્વસંવેદનમાં જેવો વેદાય છે આત્મા, એવો એ વખતે જ્ઞાનમાં આવી ગયો. જેવો કેવળ જ્ઞાનમાં આવ્યો છે એવો વેદનમાં આવ્યો, અને વસ્તુ આત્મા વસ્તુ સ્થિતિ પોતે અનુભવનો વિષય છે, માત્ર એકલો વિચારનો વિષય નથી. અહીંયા જે જ્ઞાન લક્ષણથી ભાવ ભાષણ છે એમાં આંશિક પ્રકાર છે, એટલે સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લીધી છે. અનુભવથી પ્રતીતિ નહીં, અનુભવાંશે પ્રતીતિ, અંશ આંશિક અનુભવ લીધો છે. જે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, વેદનથી પ્રસિદ્ધ કીધું ને, એટલે જ્ઞાનના આધારે જે નક્કી કર્યું છે એમાં વર્તમાન વર્તતું જ્ઞાન છે, એના આધારે નક્કી કર્યું છે. રાગ હોવા છતાં, રાગ વર્તતો હોવા છતાં, રાગની આદર્શથી ખસીને, રાગની આડથી ખસીને, બસ એ જે ખસીને થયું એટલે એને અનુભવાંશ લીધો છે. નહીં તો રાગનો અનુભવ હતો સ્વપણે. જ્ઞાન સ્વ છે એમ ભાઈ શું છે, અને કોના આધારે? જ્ઞાનના આધારે. એટલે અંશ લીધો
રાગનો અનુભવ, જ્ઞાનનો અનુભવ થયો
ના. હવે શું છે કે જે જ્ઞાનનો પર્યાય છે ત્યાં અંશ ખુલ્લો છે, અંશ ખુલ્લો છે. અંશી તો ત્રિકાળીમાં જાય છે એટલે અંશે પ્રતીતિ લીધી. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, અનુભવમાં જે અંશ વર્તે છે ત્યાંથી પ્રતીતિ કરી છે, એનું નામ ભાવ પાસણ લીધું છે. જે ત્રિકાળીનો અનુભવ થાય એ તો જુદી વાત છે એમ કેવું છે, અને એ તો પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો હતો. એના માટે તો બીજો શબ્દ વાપરે 751 માં છે ને બે વાત. પરમાર્થને સ્પષ્ટ અનુભવ ભવાંશે પ્રતીતિ, તે સંકેતનો બીજો પ્રકાર 570 પાનો. અને નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર કયો? આ ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, તીર્થંકરે માન્ય કર્યા છે એમ કેવું છે. વિતરાગ પુરુષ એટલે તીર્થંકર લેવા છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે. પહેલામાં સત્પુરુષ વિશે લીધો છે, આપ્ત પુરુષની વચનની પ્રતીતિ રૂપ, અજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની પરમ ભક્તિ રૂપ આત્મપુરુષને એ પ્રથમ સંકેત કહ્યું છે. સત્પુરુષની સર્વાર્પણ બુદ્ધિએ સત્પુરુષનો સત્સંગ એને પહેલું સંકેત કીધું છે. બીજામાં ભાવ ભાષણ લીધું, અને ત્રીજામાં સાક્ષાત સમય દર્શન લીધું. પણ જે આ વચનની પ્રતીતિ રૂપમાં શું ઓળખાણ આવી ગઈ, સત્પુરુષની ઓળખાણ થઈ ગઈ, એટલે વચનની પ્રતીતિ આવે છે કે જે કહે છે તે પરમ સત્ય છે, વિશ્વાસ આવી ગયો. વિશ્વાસમાં શું થાય છે કે કોક વચન વિશ્વાસ ન આવે આ તકલીફ થાય છે, અને એનું કારણ ઓળખાણ નથી. જો ઓળખાણ હોય તો એક વચનમાં આવો વિશ્વાસ ન આવે. ઓળખાણ વગર તો ઓળખાણમાં રહી છે, ભક્તિ તો કરે છે, સત્પુરુષની ભક્તિ કરે છે, પણ ઓળખશે પ્રતીતિ નથી. પ્રતીતિ અહીંયા ઓળખાણને પ્રતીતિ કહે છે, અને એને એવું થયું હોય જેને સત્પુરુષને ઓળખ્યા હોય એને સંકેત છે એમ વિતરાગ પુરુષ કહે છે. એક ન્યાય એનું સંકેત તો માન્ય રાખે એમ કીધું છે. ભાવ ભાષણ થયું હોય તો કે એનું સંકેત તો માન્ય રાખે, અને સંકેત હોય એનું તો સંકેત માન રાખવાનો પ્રશ્ન નથી. એકદમ લાઈન સાંધી છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, તીર્થંકરે માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, તને ન હોય તો ઉપાસના કરજે, અને બીજાનો સત્કાર કરજે, સત્કાર કરવા યોગ્ય છે. નિષેધ કરીશ નહીં, કોઈનો ના પાડીશ નહીં આમ કેમ કરે છે. આ સત્પુરુષને કેમ આટલી બધી ભક્તિ કરે છે એ પ્રશ્ન ઉઠાવીશ નહીં એમ કે છે. સત્કાર કરવા યોગ્ય છે, નિષેધ કરવા યોગ્ય નથી. આ સત્કાર ન થાય ધ્યાન રાખે એવી વાત છે. સત્કાર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે, ત્રણેય સંકેત ની ભક્તિ કરજે તો એમ કે છે. ત્રણેય સંકેત ભક્તિ કરવા યોગ્ય છે. જે સત્પુરુષને ઓળખીને ભક્તિ કરતો હોય તો એ ભક્તિવાનની ભક્તિ કરવા યોગ્ય છે એમ લઈ પ્રત્યે ભક્તિ આવે છે. એનું કારણ એ છે કે સૌભાગભાઈએ ઓળખી લીધા હતા અને પછી જે એને બહુમાન આવતું હતું ત્યારે એમ કહેતો હતો, કહો આને તો મારે એને શું લેવા દેવા, ઉંમરમાં તો એટલો મોટો ફેર હતો શું કે બાપ દીકરા જેટલો અંતર ફેર હતો. એને કહ્યું કે આપણે કોઈ સગાઈ નથી, સંબંધ નથી, આટલો બધો આને ભક્તિ છે, ઓળખાણનું કારણ છે. એના પ્રત્યે પોતાને ભક્તિ આવતી હતી, એની ભક્તિની ભક્તિ હતી, વ્યક્તિની ભક્તિ ન હતી એમ વાત છે. એ વાત પોતે સ્પષ્ટ કરે છે. મુમુક્ષુતાના વિષયમાં તો શ્રીમદજી બહુ ઊંડા ઉતરી ગયા છે, બહુ ઊંડા. અનેક પડખાથી સત્પુરુષનો વિષય લીધો છે, મહિમા કર્યો છે, ભક્તિ કરી છે. ઓહો આ દેહની રચના દેહ તો જળ છે. આઠસો ને એકવીસ પાને ને 828 10 11 હું એક છું, અસંગ છું, સર્વપરભાવથી મુક્ત છું. આ છે સ્વરૂપ ભાવના, આત્મભાવના જેને કહીએ એનો વિષય છે. હું એક છું, એક છું એટલે અભંધ અખંડ અભેદ છું, દ્વૈત નથી મારામાં. વિધિ નિષેધનું પણ દ્વૈત, સામાન્ય વિશેષનું દ્વૈત નથી, ગુણગુણીના ભેદનું પણ દ્વૈત નથી. એનું નામ એક છું. એક છું, અસંગ છું, સર્વપર ભાવથી મુક્ત છું. પરદ્રવ અસંગમાં પરદ્રવ્ય લીલી સર્વપર ભાવથી પણ મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. અવગાહન શરીરને ક્ષેત્ર છે એટલે અવગાહના લેવા ગણવામાં આવે છે. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છો. અજન્મ, અજર, અમર અને શાશ્વત છો. જેને કદી જન્મ થયો નથી, જેને કોઈ જરાના વૃદ્ધાવસ્થા નથી, અશક્તિ નથી, અશક્તિનું નામ નથી એમ કે છે. આત્માના અનંત સામર્થ્યને જોતા જેમાં અશક્તિનું નામ નિશાન નથી, એટલું બધું બેહદ સામર્થ્ય છે. કોઈ અશક્તિને અવકાશ નથી. અમર છું એટલે નાશ નથી, અને સદાય હયાત છું, શાશ્વત છું એટલે સદાય હયાત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. સમયાત્મક, સમય નામ વસ્તુ, વસ્તુ સ્વરૂપે છું. કેવા વસ્તુ સ્વરૂપ છે? સ્વપર્યાય પરિણામી, જેવું મારો સ્વરૂપ છે એવું જ પરિણમન થાય. આ શબ્દ એમનો પોતાની ભાષા છે, આગવી ભાષા છે. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું અને સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. જેવું સ્વરૂપ છે એવું જ સ્વપર્યાય પરિણામ થાય, એવો જેનો સ્વભાવ છે એવો પરિણામી છું, અને એવું વસ્તુ છું. સમયાત્મક છું એટલે એવા વસ્તુ સ્વરૂપે છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું, વિકલ્પ નહીં કોઈ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું, અથવા માત્ર નિર્વિકલ્પ જ્ઞાતા છું. જ્ઞાતામાં પણ નિર્વિકલ્પ લેવું, દ્રષ્ટામાં પણ નિર્વિકલ્પ લેવું. વસ્તુ પોતે નિર્વિકલ્પ સ્વરૂપે છે, કારણ કે સામર્થ રૂપે છે, એટલે એમાં તો વિકલ્પનો સવાલ નથી. એવું જ મારું જ્ઞાન દર્શનનું પરિણમન છે, એવો જ હું મને જ્ઞાન દર્શનમાં અનુભવાઉં છું, એવો જ હું મને દેખું છું, એટલે પરિણમનમાં પણ નિર્વિકલ્પ છે. હું શું છું કે શુદ્ધ ચૈતન્ય એટલે માત્ર ચૈતન્ય, એકનું ચૈતન્ય, નિર્ભેળ ચૈતન્ય, એવા સ્વરૂપના જ્ઞાનના ભાનના અભાવને લીધે જીવને જે અનાદિથી ધારાવાહી પ્રકૃતિ સ્વભાવનો જે ઉદય છે એ સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે. સમયસારમાં 316 નંબરની એક ગાથા છે, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. શુદ્ધ ચૈતન્ય કહો કે સર્વ વિશુદ્ધ જ્ઞાન કહો, શુદ્ધ ચૈતન્યના અભાવમાં એમ લીધું. શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે આમ છે. શુદ્ધાત્મ જ્ઞાન અભાવાત, શુદ્ધ આત્માના, શુદ્ધ ચૈતન્યના જ્ઞાનના અભાવને લીધે અનાદિથી પોતાને પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન નથી, જ્ઞાન નથી. અને સ્વપરના એકત્વ જ્ઞાનથી, સ્વપરનું એકત્વ જ્ઞાન છે, સ્વપરનું એકત્વ શ્રદ્ધાન છે, સ્વપરમાં લીનતા છે, એકત્વની લીનતા છે. એવી એવી પરિણતિથી પ્રકૃતિ સ્વભાવમાં પોતે સ્થિત છે. પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત છે એટલે શું છે? કે જે ઉદિત પ્રકૃતિ છે એનો જે સ્વાદ છે એમાં હું પણ અનુભવતો થતો, હું પણ અનુભવ કરે છે. કેમ હું પણ અનુભવ કરે છે? કે શુદ્ધ ચૈતન્ય છો એ ખબર નથી. એટલે જેને અનુભવી શકાતું નથી, પરગ્રહને અનુભવી શકાતું નથી, છતાં હું પણ એનો અનુભવ કરે છે, એટલે મિથ્યા અનુભવ કીધો. કેમ કે એવું તો અનુભવી શકતું નથી. અને એ રીતે ઉદિત કર્મને વિપાકને ભોગવે છે. કર્મ ફળ કયો કે વિપાકને ભોગવે છે. જ્યારે શુદ્ધ ચૈતન્ય જ્ઞાનના સદભાવમાં, જ્ઞાનીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવું જ્ઞાનનો સદભાવ છે, એટલે પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. બોલો, પ્રકૃતિ સ્વભાવમાં હું પણ પ્રવર્તેલો છે, આ ભિન્ન પડીને નિવર્તેલો હોવાથી શુદ્ધ ચૈતન્ય સ્વભાવને એકને જ હું પણ અનુભવતો થતો. ઉદિત કર્મ ફળને જ્ઞેય માત્ર તરીકે માત્ર જાણે છે કે આ જ્ઞેય છે, આવો એક ઉદય અત્યારે ચાલે છે, જે ફેરફાર થાય એ ઉદયમાં ચાલે છે મારામાં, અને હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર છું, ઉદય મારામાં આવી શકે નહીં, મારામાં એનો સંયોગ થઈ શકે નહીં, મળી શકે નહીં. જ્ઞેય માત્રપણાને લીધે એને ફક્ત જાણે છે, પણ તેને પોતાપણે અનુભવવાનું અશક્ય હોવાથી તેનો સ્વપણે અનુભવ કરતો નથી, તેને વેચતો નથી, ભોગવતો નથી. માટે જ્ઞાની કર્મના ઉદયને નહીં ભોગવતો જ રહે, નિર્જરી જાય છે, અને બંધ નથી ને નિર્જરી જાય છે. આ ઉપયોગમાં પણ જ્ઞેય માત્ર પણ ભિન્ન રહી ગયો, એમ તેમ જાણે છે કે આ પુણ્યની પ્રકૃતિનો ઉદય છે કે પાપની પ્રકૃતિનો ઉદય છે કે અસાતાની પ્રકૃતિનો ઉદય છે, એ માત્રપણે જાણે છે. ભિન્ન રહીને હું શુદ્ધ ચૈતન્ય અગ્નિ માત્ર, જ્ઞેય માત્ર જાણવામાં વાંધો નથી, જ્ઞેય માત્ર તરીકે વેદવામાં વાંધો છે, વેદી શકતો જ નથી, જાણી શકતો નથી એમ નથી કીધું. અહીંયા બે વાત ચાલી છે, અહીંયા જાણવાની ને વેદવાની એક જ ગાથામાં. તો જ્ઞેય માત્રપણાને લીધે જાણે છે પણ વેદતો નથી, વેદવું ભોગવવું અશક્ય હોવાથી, વેદવું અશક્ય હોવાથી, અનુભવવું અશક્ય હોવાથી સ્વપણે માત્ર જાણે છે પણ વેદતો નથી. એમ સ્વપરનો પ્રકાશક છે, સ્વપરનો વેદક નથી. જો ભોગતા હોય તો કરતા થઈ જ જાય, કરતા રહી શકે જ ને, અકર્તા રહી શકે જ નહીં, થઈ શકે જે કરતા એ ભોગતા, ભોગતા એ કરતા, એ તો સામે સામે જ છે. બહુ સારી વાત છે. આ જ્ઞાનીની વાત લીધી, પાછળથી જે વાત લીધી જ્ઞાનીની વાત લીધી. હા, વેદે છે પોતાના શુદ્ધ ચૈતન્યને, જ્ઞાનમય શુદ્ધાત્માને, શુદ્ધાત્માને એટલે જ્ઞાનમય શુદ્ધાત્માને. જ્ઞાનની એટલી પર્યાય નહીં પણ જ્ઞાનમય વસ્તુને એમ બોલું છું. અભ્યંતર ભાન અવધૂત વિદેહીવત જિનકલ્પિવત, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત, નિજ સ્વભાવના ભાન સહિત, સ્વભાવ અને વિભાવથી વ્યાવૃત છૂટો પડી ગયેલો, નિજ સ્વભાવના ભાન સહિત અવધૂત વિદેહીવત, જાણે દેહ જ નથી, દેહમાં દેહ હોવા છતાં એમાં ઉપયોગ પ્રસરતો નથી, જિનકલ્પિવત, જે દિગંબર સાધુ જિનકલ્પી કયા છે, કેવી રીતે પોતે ભાવના ભાવે છે, કેમ સ્થવિર કલ્પીની ભાવના ન ભાવી, પંચમ કાળ છે. જિનકલ્પિવત વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ, એવા કોઈ મહાત્માનું, ભાવલિંગી સંતનું અમે ધ્યાન કરીએ છીએ. ધ્યાન કરીએ છીએ એટલે અમે એવા શીઘ્ર અમે એવા થઈએ એનું નામ ધ્યાન કરવું છે. એનું ધ્યાન કરીએ છીએ, એનું ધ્યાન ક્યારે અમે એવા થઈ ગયા,
એવી
નગ્ન ભાવ મૂળ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો, એટલે 28 મૂળગુણ પરમ પ્રસિદ્ધ છે એમ કેમ છે. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું તેમાં સંશય છો? હું પ્રત્યક્ષ જ અનુભવ સ્વરૂપ છું, અનુભવમાં આવી જ રહ્યો છું, તો મારે કોને પૂછું? શંકા શું પૂછે? તો શંકા હોય તો પૂછે ને, પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું એમાં સંશય છો? તે અનુભવમાં જે વિશેષ વિશે ન્યૂનાધિકપણું થાય છે, વિશેષ એટલે પર્યાય, એ અનુભવમાં જે પર્યાય વિશે ન્યૂનાધિકપણું એટલે ઓછા વત્તાપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવ સ્થિતિ વર્તે. આ ન્યૂનાધિકપણું થતું બંધ થઈ જાય તો એક ધારો કેવળ અખંડ આકાર, અખંડ જેવું આત્મતત્વ છે એવા આકારે સાનુભવની સ્થિતિ વર્તે. આ કેવળ જ્ઞાનની અવસ્થા થઈ ગઈ સંપૂર્ણ ધ્યાનની. અપ્રમત ઉપયોગે તેમ થઈ શકે, પ્રમાદ છોડીને ઉપરની શ્રેણીમાં, શુક્લ ધ્યાનની શ્રેણીમાં તેમ થઈ શકે. અપ્રમત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે એવો શુક્ર ધ્યાનનો ઉપયોગ કયા કારણથી થાય તેની પૂરેપૂરી સુપ્રતીત, સારી એવી પ્રતીત છે. શુદ્ધાત્માની પ્રતીતમાં તેના સાધનની પણ પ્રતીત એમાં આવી જાય છે. અપ્રમત ઉપયોગ થવાનો હેતુ પોતાનો આત્મા જ છે, જેના સામર્થ્યને અનુભવતા એવો અપ્રમત ઉપયોગ થઈ શકે છે, બરાબર પ્રતીતમાં આવે છે. એટલે તો જ્ઞાન થતાં જ કેવળ જ્ઞાનની સિદ્ધિ એ વાત કેમ આવે છે? અહીંયા જગન્ય જ્ઞાન પ્રગટ છે ચોથે ગુણસ્થાનની સિદ્ધિ, કેવળ જ્ઞાનની કેમ વાત આવે છે? એનું કારણ આ છે કે પહેલેથી જ પૂર્ણતા ઉપર લક્ષ છે અને એને એમ લાગે છે કે બસ આ પૂર્ણતા પૂર્ણ પદાર્થમાં આવી ગયું, આમ જ પૂર્ણ થવાય છે. પૂર્ણ થવાની પદ્ધતિ વિધિ પણ હાથમાં આવી ગઈ એટલે એની સુપ્રતિ છે તેમ વર્તે જવાય છે. અને અપ્રમદ ઉપયોગ પ્રત્યે જ અમારું પરિણમન વર્તતું ચાલી જાય છે, પૂર્ણતાને માર્ગે બરાબર લીધું છે ને સુગાનીજી. કેવળ જ્ઞાનનો ઝંડો ફરકાવતા અમે અલ્પકાળે મોક્ષમાં જશું, ગુરુદેવનું વચન લઈને. તો પ્રમોદ આવ્યો છે એમને, કેવળ જ્ઞાનનો ઝંડો ફરકાવતા અલ્પકાળમાં અમે કેવળ જ્ઞાન લેશું, ગુરુદેવનું વચન આત્મધર્મમાંથી ઉદ્ધરણ કર્યું છે. પણ પ્રમોદ ઘણો આવ્યો છે, જુઓ કે ગુરુદેવની મસ્તી કેવી છે. પ્રત્યક્ષ સુપ્રતીત છે અને એ મારી વર્તના અમને પ્રત્યક્ષપણે સુપ્રતીત છે. અવિછિન્ન તેવી ધારા વર્તે તો અદભુત અનંત જ્ઞાન સ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમ અવસ્થિત વર્તે, અવિછિન્ન એવી ધારા વર્તે. તો એ લાઈન ઉપર ચડતા વાર લાગતી નથી, એ તો સેકન્ડોમાં એ ગુણસ્થાનો બધા પૂરા થઈ જાય છે. 8, 9, 10, 12 સેકન્ડ લાગે, મિનિટો ન લાગે, એવી રીતે ઝડપ થાય છે. અવિછિન્ન ધારા એ અદ્ભુત પરિણામ ઊભું થાય.
દેવ શ્રીમંદર ભગવાનનો ય પરમ કૃપાળુ શ્રી ભાન જે